તારીખ 13/8/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 854 અને 855 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 498.
વર્તમાન સંયોગ લક્ષણ વગેરે સંબંધિત એવો હોય છે, એનું દ્રષ્ટાંત છે. વર્તમાનમાં લક્ષ્મી ન હોય તો પણ જો પાપનો અભાવ કરી અને સ્વરૂપ સંપદાની પ્રાપ્તિ થઈ તો પછી બીજી સંપદાનું મારે શું કામ છે? જગતના જીવો સતતપણે જેની અપેક્ષા રાખે છે અને આખા જગતની દોડ જેની પાછળ છે, એ પ્રકરણમાં સમ્યક દ્રષ્ટિનો વિચાર કરે છે. સમ્યક દ્રષ્ટિ એમ વિચારે છે કે અત્યારે વર્તમાનમાં પૈસા ન હોય તો પણ જો એ પૈસા સંબંધીના પાપ ભાવનો નાશ કરીને અભાવ કરીને સ્વરૂપની સંપત્તિ પ્રાપ્ત કરું, તો જે સ્વરૂપની સંપત્તિ પ્રાપ્ત થતાં મને સુખ શાંતિ છે, મારા પ્રયોજનની સિદ્ધિ છે, તો બીજી સંપત્તિનું મારે શું કામ છે? સામાન્ય માણસને આવી વાત ગળે ઉતરે એવું નથી. પૈસાનું શું કામ છે એમ કહો છો, પણ હું તો ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે. સમ્યક દ્રષ્ટિ એમ વિચારે છે કે મારે એનું શું કામ છે? આ પ્રકારના પરિણામ સમ્યક દ્રષ્ટિને કેવી રીતે થતા હશે આ વિચારવા યોગ્ય છે. અનંત ગુણનું નિધાન છે પોતામાં ને પોતામાં, એવા અનંત ગુણના નિધાનને પોતામાં જોનાર બાહ્ય પદાર્થોની અપેક્ષા એને છૂટી જાય છે. સામાન્ય માણસને એમ લાગે છે કે સંયોગોની અનુકૂળતાઓ મૂકી જશે, કેવી રીતે જીવન જીવાશે? જેના જેના ઉપર આધાર જીવનનો રાખ્યો છે એનો નાશ થઈ જશે, તે તે વસ્તુઓનો નાશ થઈ જશે, જે જે વસ્તુનો આધાર રાખ્યો છે તે તે વસ્તુનો નાશ થઈ જશે, તો શું થશે? આવી એક આધાર બુદ્ધિ, પરાધીન બુદ્ધિ સ્વરૂપ જ્ઞાનના અભાવમાં અને સ્વરૂપ દર્શનના અભાવમાં સર્વ પ્રાણીઓને હોય છે. જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે એને એ અપેક્ષા બુદ્ધિ મટે છે. મારું હોવાપણું, મારું અસ્તિત્વ અનાદિ અનંત છે. અનંતકાળથી મારું અસ્તિત્વ છે. જ્યારે કોઈ નવી ઉત્પત્તિ થઈ નથી એવો ભૂતકાળ છે, અનંતકાળનો યાદ છે. ભવિષ્ય જોતા અનંત અનંતકાળ પર્યંત હું રહેવાનો છું. અને એવી મારી હયાતિ મારા અનંત ગુણ સહિતની છે કે જે ગુણોમાં શાંતિ અને સુખ પણ છે, અને એ શાંતિ ને એ સુખ કોઈના વિના છે, કોઈના આધાર વિના છે, સ્વતઃ સ્વભાવથી જ છે એવું પોતાનું સ્વરૂપ જે જોવે છે તેને બહારમાં પૈસા લક્ષ્મી વગેરેની આધાર બુદ્ધિ છૂટી જાય છે. ગમે તેવા સંયોગમાં પણ એ પોતાનું જીવન પરિણમન શાંતિથી અનુભવ કરે એવી એની પરિણામની બળવાન દશા હોય છે. ઘણી સંપત્તિ હોવા છતાં સગવડ અને અનુકૂળતાની પામરતા અને પરિણામની નબળાઈ જોવામાં આવે છે. એ સંપત્તિ મળવા છતાં દીન છે, નબળા પરિણામ વાળોને દીન છે. અહીંયા તો અપેક્ષા છૂટી ગઈ છે એટલે એમ લીધું છે કે બીજી સંપદાનું મારે શું કામ છે, આમ લીધું છે. જ્યાં મારામાં અનંત ગુણની સંપદા છે તો પછી બીજી સંપદાનું મારે શું કામ છે, એટલે કે મારે શું જરૂરત છે, આમ લીધું છે. એના વિના હું જીવીશ કે નહીં જીવું એ શંકાનો તો અહીંયા સવાલ નથી, એ પ્રકારના ભયનું અહીંયા પરિણમન નથી, એવું પરિણમન લીધું છે ને એમ સમ્યક દ્રષ્ટિ વિચારે છે. આવો સમ્યક દ્રષ્ટિનો ધર્મીનો વિચાર હોય છે. સામાન્ય રીતે પાપ ભાવના નિમિત્તે પાપ ભાવના સાધનથી આવક થતી જોવામાં આવે છે, પૈસા મળતા જોવામાં આવે છે. આ સામાન્ય પ્રકાર છે. અત્યારે જ્યારે પૈસાની કમાણી થાય છે ત્યારે લાભ થયો એમ આખું જગત માને છે. શું કહ્યું છું ભાઈ, આને આટલો લાભ થયો, આને આટલો લાભ થયો, આને આટલો લાભ થયો. સમ્યક દ્રષ્ટિ એમ વિચારે છે કે જેટલો પાપ ભાવ થયો એટલું પરિણામમાં નુકસાન થયું છે. પૈસા આવવા જવા તો પૂર્વ કર્મને આધીન છે, પણ પરિણામમાં જેટલો પાપ ભાવ ઉત્પન્ન થયો એટલું આત્માને નુકસાન છે, અને એટલી મારી શાંતિ હણાય છે, મારી શાંતિનો ઘાત થાય છે અને પાપના પરિણામ થાય છે, એ મને નુકસાન છે. લાભ નુકસાનનો આંક જુદો જુદો છે, સમ્યક દ્રષ્ટિનો આંક જુદો છે, જગતના મિથ્યા દ્રષ્ટિઓનો આંક જુદો છે. સમ્યક દ્રષ્ટિ એમ વિચારે છે કે વર્તમાનમાં સ્વરૂપ સંપદાની પ્રાપ્તિ થઈ અને અનંત સંપત્તિ મારામાં છે, મારા ગુણની અનંત સંપત્તિ મારામાં છે, એવી એને અનંત ગુણની સંપત્તિની હૂંફ મળી બહારમાં. સંયોગ સારા હોય તો માણસને એની ભૂખ રહે કે અમારે કાંઈ વાંધો નથી, કોઈની પાસે લાચારી કરવી અમારે નહીં કરવી પડે, કોઈની હાડી બાર અમારે નથી, એમ એને ભૂખ રહે. સંયોગ દ્રષ્ટિને સંયોગીવાનો હોવા છતાં એને ભૂખ છે કે જગતના ભૌતિક સંપત્તિ કરતા અનંત ગુણી છે. ભૌતિક સંપત્તિ વાળાને તો એ હૂંફની પાછળ ભય ઊભો છે કે ક્યારે હું ચાલ્યો જઈશ અથવા ક્યારે આ સંપત્તિ ચાલી જશે, એનું કોઈ નિયમ નથી, એ કોઈ નિશ્ચિત નથી. અનિશ્ચિતતા અને અનિશ્ચિતતાના ભય નીચે એને હૂંફ છે, એવી પાંગળી હૂંફ છે, એવી પોપળ હૂંફ છે. જેને છે એને પણ એ પ્રકાર છે, એને ખબર હોય કે ન હોય બીજી વાત છે. પરિસ્થિતિ એ છે કે એની પાછળ એને ભય ઊભો છે, એ વાસ્તવિકતાનો એને ખ્યાલ છે કે ગમે ત્યારે ગમે તે ફેરફાર થાય તો એ પરવશપણે થાય છે, એમાં પોતાની ઈચ્છા પ્રમાણે થાય એવું ચાલતું નથી, ચાલી શકતું નથી, એની ખબર છે. ત્યારે સમ્યક દ્રષ્ટિને તો જે સંપત્તિ સ્વરૂપ સંપત્તિ જોવા મળી છે એ અનાદિ અનંત અસ્તિત્વ વાળી છે. એમાંથી એક ગુણને કોઈ હીણો કરી શકે નહીં, લઈ જઈ શકે નહીં, એ પ્રકાર છે એનો. તેથી એની મૂળ છે એ અનંત ગુણી છે. મળી સ્વરૂપ સંપત્તિની પ્રાપ્તિ પાપ ભાવના અભાવપૂર્વક થઈ છે. જગતમાં સંપત્તિ મેળવવા જતા પાપ પરિણામ કરીને સંપત્તિનો યોગ થાય તો થાય છે, એ પણ થાય તો થાય છે. પાપ કરે એટલે પૈસા મળે એવો કોઈ નિયમ નથી, ન પણ મળે અથવા ખોટ પણ જાય. અહીંયા તો સ્વરૂપ સંપત્તિની પ્રાપ્તિ કરવામાં પાપનો અભાવ કરીને એની પ્રાપ્તિ થાય છે. એકવાર ગુરુદેવ શ્રી વ્યાખ્યાનમાં એ જાગી દીધી મુમુક્ષુજીને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં સમ્યક દર્શન પહેલા 6 માસનો એનો પ્રયત્ન હોય છે, વધુમાં વધુ. એ સુધી વાત થાય, કામ તો અંતર્મુક્તિનું છે, પણ 6 માસ 6 મહિના સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી જીવનો પ્રયત્ન ઉપડે અથવા કોઈ જીવે ઉપાડ્યો એમ કહીએ ત્યારે મુખ્યપણે એના પરિણામમાં પાપ ભાવનો અભાવ હોય છે. પાપ એને પાપના પરિણામ લગભગ થતા નથી, એટલું બધું તો એની ભૂમિકામાં અશુભનું ઘટવું અને શુભનું વધવું થઈ જાય છે. શુભ કરવાની બુદ્ધિ નથી, અભિપ્રાય તો સ્વરૂપ પ્રાપ્તિનો છે, પુરુષાર્થ તો સ્વરૂપ પ્રાપ્તિનો છે, પણ એ પરિપૂર્ણ નિરામય પદની પ્રાપ્તિના આવેગમાં પુરુષાર્થમાં એની ભૂમિકાના કાળમાં પાપ ભાવ છૂટી જાય છે. અહીંયા ભાષા એવી આવી છે કે વર્તમાન લક્ષ્મી ન હોય તો પણ જો પાપ ભાવનો અભાવ કરીને સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, એવી રીતે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, પાપ ભાવનો અભાવ થઈને થઈ છે. બહારની લક્ષ્મી તો પાપ ભાવના નિમિત્તે આવે છે, અહીંયા સ્વરૂપ લક્ષ્મીની પ્રાપ્તિ પાપ ભાવનો અભાવ થઈને આવે છે. ત્યારે એવા પરિણામ સમ્યક દ્રષ્ટિને વર્તે છે કે મારે બીજી સંપત્તિનું કામ નથી, તો પણ એના જગતના કહેવાતા સુખ સંયોગોને પૈસા હોય તો હું ભોગવું એવી અપેક્ષા બુદ્ધિ સુખ બુદ્ધિ નથી. ઇન્દ્રને પૂર્વ કર્મના યુગે ઇન્દ્રાસનથી માંડીને પુણ્યના યુગ વાળા સંયોગો છે, પણ સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર એમ જાણે છે કે આ પુણ્યના ઉદય વાળા સંયોગો પ્રત્યે મારો ઉપયોગ જાય છે એટલું મને દુઃખ થાય છે. ઇન્દ્રાસન ઉપર બેસવા જતા ઉપયોગ જાય છે, ઇન્દ્રની સભા ભરાય ત્યારે ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપર બેસે, પોતાના સ્થાને બેસે, જે જે ઉપયોગ જાય છે એટલું દુઃખ થાય છે. સુખ તો સુખ બુદ્ધિથી તો બેસવા જતો નથી, આ દ્રષ્ટિ પુણ્યના સંયોગોમાં હર્ષ માનીને ભોગવે કે આપણે આટલી અનુકૂળતાઓ છે, આપણે આટલી સુખ સાધન સગવડ ને સાધન સામગ્રી છે, મારે આ બધું છે એ પ્રકાર તો એના પરિણામમાં નથી. એ ઇન્દ્રાસનમાં એને સુખ નહીં દેખાતું હોવા છતાં ઉપયોગ જાય છે એમ લીધું છે. એકત્વ બુદ્ધિથી રાગ જાય છે, ઉપયોગ જાય છે, ત્યારે એ દુઃખનો અનુભવ કરે છે. સુખનો અનુભવ કરતા નથી પણ દુઃખનો અનુભવ કરે છે. શું કહે છે કે મારે પાપનો અભાવ કરીને આ સ્વરૂપની સંપત્તિ પ્રાપ્ત થઈ છે, બહારની સંપત્તિ હો વા ન હો તેથી મને કોઈ ન્યૂનાધીત પણ નથી. બહારની સંપત્તિ હો તો હું અધિક છું, ન હો તો મારામાં કાંઈક ઉણપ છે, જરૂરિયાત વાળો છું એવું મને નથી. અને પાપના પરિણામ થાય તો અંતરની સંપદા તો મટાય છે, યોગ જાય છે સંયોગ ઉપર, અને અશુભ ભાવ થાય છે તો ત્યાં આત્માના ગુણની હાનિ થાય છે. ગુણની એટલે ગુણના પરિણામમાં હાનિ થાય છે. જે ગુણ ખીલવા જોઈએ, જે ગુણોનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો રોકાય છે. વિકાસ થતો રોકાય છે એટલું નથી જોતા, પણ મારા ગુણ સંપત્તિ લૂંટાઈ જાય છે એમ જોવે છે, એવું જોવે છે. જેમ કોઈ બહારમાં કોઈ લૂંટી જાય, ધાર પાડે લૂંટે છે, ઘરમાં આવીને ચાલો બધું આપી દો, ચોરી થાય એમાં તો હજી મર્યાદિત જાય, કેમ કે ચોરી કરનારને તો છુપી રીતે લઈ જવું છે, પણ લૂંટ કરનારને તો ઉઘાડી રીતે લઈ જવું છે. આ પાપના પરિણામ થાય છે સમ્યક દ્રષ્ટિ જીવને, તો એનો હિસાબ કિતાબ એની પાસે એ પ્રકારનો છે કે મારા ગુણની સંપત્તિ લૂંટાઈ જાય છે. આવી રીતે જોવે છે જગતના જીવો એ પાપના પરિણામથી ના પરિણામના નિમિત્તે પૈસા મળતા અથવા એ પાપના પરિણામથી સંયોગોના ભોગવટામાં આવતા હર્ષ અને આનંદનો અનુભવ કરે છે, ત્યારે સમ્યક દ્રષ્ટિનો હિસાબ એમ લાગે છે કે આમાં મારા મારા ગુણ લૂંટાય છે, મારો આત્મા આમાં લૂંટાઈ જાય છે, આના જેવડી બીજી ખોટ મને. કેમ સમ્યક દ્રષ્ટિ મોક્ષમાં જાય છે એ સમજાય, સમજી શકાય એવો વિષય છે. કે જે પરિણામની સારી જીવોની છે, જેના ફળમાં સંસારનું પરિભ્રમણ થાય છે, તેનાથી બિલકુલ વિપરીત પરિણામ સમ્યક દ્રષ્ટિના હોવાથી મોક્ષમાં જાય છે, સંસારનો નાશ થાય છે. ઉલટા સુલટા પરિણામ છે, ગતિ ઉલટી સુલટી હોવાથી તેના કારણરૂપ પરિણામ પણ ઉલટા ઉલટા છે. નહીતર એમ કે અત્યારે પૈસા ન હોય તો મારે શું કામ છે, આ વાત કેમ કરે? ઉતરે પગલે પગલે પૈસાની જરૂર પડે છે, પૈસા વગર તો જરાય હાલતો નથી. એવા અભિપ્રાય બાંધી દીધો છે અને અભિપ્રાયમાં એટલો પાંગળો થઈ ગયો છે પોતે, એટલો દિનહીન થઈ ગયો છે કે એને સ્વરૂપનો પુરુષાર્થ ઉપાડવો કઠણ પડે, ઉપાડી શકે નહીં, એટલો દિન થઈ ગયો છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિનો વિચાર જ બીજી રીતે છે. મારી પાસે અનંત ગુણનું ધન છે, આવું દૈવી ધન છે, મારા જીવન મારા પરિણમન મારા આનંદ અને સુખ શાંતિ માટે કોઈની જરૂર નથી. અંદરથી સ્વતઃ આનંદના ફુવારા પ્રગટેલા છે, પ્રદેશે પ્રદેશે શાંતિનો અનુભવ, નિરાકુર શાંતિનો અનુભવ છે. એને બહારમાં સંયોગની સાથે જાણે કાંઈ લેવા દેવા જ નથી. હતો ઠીક, ન હતો ઠીક, ઠીક એટલે હતો ઠીક એટલે ભલું એમ નહીં, હતો એના કારણે, ન હતો એના કારણે. એથી મારે શું છે? જેમ બીજો રડે ને બીજો ખોવે એમાં મારે શું છે? એમ આવે છે કે વાત સાંભળે કે ભાઈ ફલાણા એ બહુ વેપાર કર્યો હતો અને આટલો નફો કર્યો, એમાં મારે શું? એમ થાય, સીધો વિચાર એમ આવે. અને ફલાણા એ આવું કામ વેપારનું મોટું કર્યું હતું ને એમાં નુકસાન થયું, પાયમાલ થયું, તો પણ એમ કહે મારે શું? પણ જેમ પારકા પણ જોતા મારે શું એમ છે, એમ અહીંયા એ શબ્દ વાપર્યો છે કે સંયોગોના ફેરફાર થાય એમાં મારે શું? હું તો અસંયોગી તત્વ છું, મારા આનંદ ગુણ નિધાનથી ભરપૂર છું, મારી શાંતિનું વેદન ગમે તે હાલતમાં બરાબર અંદરથી આવે છે અને અંદર જ્યાંથી આવે છે ત્યાં અનંત 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 શાંતિ ભરેલી છે. એ અનંત શાંતિ જ્યાં રહેલી છે ત્યાં કાંઈ થઈ શકે, કોઈની પહોંચ નથી ત્યાં. એવું એક ગુપ્ત તત્વ છે જગતની અંદર કે જ્યાં કોઈની પહોંચ નથી, કોઈને ખબર નથી. અરે પહેલા મને ખબર નહોતી, મારામાં હતું, તો બીજાને તો ખબર હોવાનો ક્યાં પ્રશ્ન છે? એવો અછેદ્ય અભેદ્ય કિલ્લો છે આત્મા, ગઢ કયો છે ત્યાં અનાદિ અનંત સુરક્ષિતપણે મારા આનંદ ગુણનું નિધાન ધન પડેલું છે, સંપત્તિ પડેલી છે. બસ હવે મારે કોઈની જરૂર નથી. એવા વિચારમાં પાપના પરિણામ થાય તો અંદરની સંપદા લૂંટાય, એનો ભોગવટો છૂટી જાય એમ એ જાણે છે. તો બહારમાં લક્ષ્મી મળે તો તેથી મને શું લાભ છે? પાપના પરિણામના નિમિત્તે લક્ષ્મી મળે એમાં મને શું લાભ? એમ કહે છે. અહીં તો દુકાને વકરો થાય, સારો વેપાર થાય, વેચાણ કરે છે, ખરીદીને ચલાવે, પણ વેચાણ થાય ત્યારે એને નફો મળે છે. એટલે ખરીદતી વખતેના પરિણામ કરતા વેચાણના પરિણામમાં ફેર છે. વેચાણ સારું થાય એટલે સારા ભાવે સારી ક્વોન્ટિટીમાં, એટલે એને એમ થાય આ કમાઈ ગયા, આપણે તો કમાઈ ગયા. સમય દ્રષ્ટિ જોવે છે તો મને શું લાભ છે, મારા જ્ઞાનમય તત્વમાં શું વધ્યું, આવો ફેરફાર થયો એમાં મારા જ્ઞાનમય તત્વમાં શું વધ્યું, અંદર તપાસે છે તો કે કાંઈ વધ્યું નથી. ઉલટાનો એમાં હર્ષના પરિણામથી પરિણામને નુકસાન છે એ વાત એનો પ્રત્યક્ષ અનુભવ એ કરે છે. આવો પ્રકાર છે. દુનિયામાં આ પ્રકાર નથી, આ તો આથી ઊંચો પ્રકાર છે, એટલે આ વાત પ્રચલિત નથી. ઊંચો પ્રકાર એટલો બધો પ્રચલિત છે કે જગતમાં સંયોગો ફેર્યા હોય તો એમ લોકો કે ભાઈ તો સુખી થઈ
ગયા,
સુખી થઈ ગયા છે, અત્યારે સુખી થઈ ગયા છે એમ કે આખો પ્રકાર જ જુદો
છે.
લૌકિક પ્રકાર થી તદ્દન વિપરીત પ્રકાર છે. અને એ માનેલા અને કલ્પેલા સુખ માટે જિંદગીનો મોટો ભાગ વ્યતીત કરે છે. સુખ માન્યું છે ને માટે મર્યાદિત સમય માટે પ્રવૃત્તિ કરવી, જેમ થવું હોય તેમ થાવ, એટલી પણ મક્કમતા રહેવી મુશ્કેલ છે. એ પ્રકાર છે. ત્યારે અહીંયા એકદમ અપેક્ષા એની છૂટી ગઈ છે એવા સમય દ્રષ્ટિના પરિણામનો ચિતાર લીધો છે કોક્ષમાં પ્રકાશકમાં, કે બારમાં લક્ષ્મી મળે તો તેથી મને શું લાભ છે, ન હોય તો મારે શું કામ છે, ને મળે તો મને શું લાભ છે, કે કાંઈ નથી. પૈસા મળે ને કાંઈ લાભ ન થયો, કે અંદરમાં એ તપાસીને જોઈને નક્કી કરે છે કે આમાં મને કાંઈ લાભ થયો એવું તો દેખાતું નથી, કાંઈ ગયું તારે નુકસાન થયું એમ દેખાતું નથી, ને આવ્યું તારે લાભ થયો એમ દેખાતું નથી. હું તો જેટલો જીવડો છું એવા મારા સ્વરૂપ અસ્તિત્વમાં આનાથી કોઈ પ્રકારે લાભ હાનિનો પ્રકાર દેખાતો નથી, એમ સમ્યક દ્રષ્ટિ વિચારે છે, અથવા એમ સમ્યક દ્રષ્ટિ અનુભવ કરે છે. એવું જ્ઞાન એને છે, એવો એને અનુભવ છે. એ વિષય ઉપર જ 857 માં મૂળમાં થોડો વધારે વિચાર છે. 5-25 લાખ રૂપિયા કમાય તો એમાં સર્વસ્વ માનીને અજ્ઞાની સુખ માની બેઠો છે. પહેલા કાંઈ નહોતું, આ દેશમાં તો લગભગ એ પરિસ્થિતિ હતી. જમાનો તો હાથ હાથ પેટીથી કોઈ નિર્ધનતા ન જોઈ હોય, શ્રીમંતાએ પણ પેઢી દર પેઢીથી ચાલી આવતી હોય એવા કાળ હતા. અત્યારે તો બીજી ને ત્રીજી પેઢીએ જુઓ એટલે એમ કે અમારા બાપ દાદા 5 રૂપિયા કમાતા હતા, કે 10 રૂપિયા 15 રૂપિયા મહિને કમાતા હતા. વેપાર કરે તો એવું એવી સામાન્ય કમાણી હોય, ને નોકરી કરે તો એવા 5-25 રૂપિયાના પગાર હોય. આ દેશની અંદર સામાન્ય સ્થિતિ, આર્થિક સ્થિતિ બહુ ભાગ સમાજના મોટા ભાગની સ્થિતિ તદ્દન સાધારણ. હવે એ જ્યાં કમાય એને દેશાવર ગયા, મુંબઈ ગયા, પરદેશ ગયા અને કમાઈ ગયા, ત્યાં તો એને સર્વસ્વ મળી ગયું એવો અનુભવ કરે છે. શું મળ્યું? સર્વસ્વ મળી ગયું હવે, પણ પરિણામમાં કેટલું નુકસાન થયું એ કોઈ વિચારતું નથી. એ વિચારની દિશા નથી. કેટલાક જીવોની તો એ સ્થિતિ જોવામાં આવે છે કે પૈસા તો પૂર્વ કર્મના કારણે મળે છે, પણ પરિણામમાં એટલો બધો રસ કમાણી પૈસા ને ધંધો ને વેપાર ને પ્રવૃત્તિનો એટલો બધો રસ, એમ કે તમારો પુરુષાર્થ ઘણો છે, તો શરીર ઉપર એની અસર થાય. જ્યાં 50 વટાવે ત્યાં તો કે ડાયાબિટીસ થઈ ગયો છે, ત્યાં તો કે છે કે હાઈપર ટેન્શન થઈ ગયું છે. મહારોગ જે 3-4 છે એમાં એકાદાની તો શરૂઆત થઈ ગઈ હોય, એટલા તો શરીર ઉપર એના રિફ્લેક્શન ની અસર આવી હતી તીવ્ર રસને કારણે. ખાવાનું ઠેકાણું નહીં, પીવાનું ઠેકાણું નહીં, ઊંઘવાનું ઠેકાણું નહીં, કામકાજનું પ્રમાણ એટલું કે શરીર અસ્વસ્થ થઈ ગયું. હવે લગભગ તબિયત નરમ ગરમ રહે છે, પાચન ક્રિયા બંધ થઈ ગઈ, પેનક્રિયા કામ કરતું બંધ થઈ ગયું, ડાયાબિટીસ શરૂ થઈ ગયું. એનું કારણ એનું સર્વસ્વપણું માન્યું છે. એ રુચિને પ્રદર્શિત કરતો શબ્દ છે. જેમાં જેને રુચિ છે, જે પદાર્થની જેને રુચિ છે, તે પદાર્થની પ્રાપ્તિમાં તેને સર્વસ્વ દેખાય છે. એનાથી મોટાઈ જગતમાં એ પદાર્થોથી જગતમાં મોટાઈ ગણાતી હોવાથી આનાથી હું મોટો થાવ, આનાથી હું મોટો થાવ, આનાથી હું મોટો થાવ, એ પ્રકારના પરિણામમાં એનું આખું જીવન ક્યાં કેટલું વ્યતીત થઈ જાય છે એની એને ખબર રહેતી જ નથી. પણ એ બધા ધુમાડાને બાચકા ભરવાના પ્રકાર છે. એમાં જે સર્વસ્વ મનાય છે, એમાં જે સુખ માનીને બેઠો છે, પણ ત્યાં પાપનો સંચય થાય છે. માત્ર પૈસાનો સંચય થયો એ તો આત્માથી ભિન્ન ક્ષેત્રે થયો, પણ આત્મામાં શું થયું, તારામાં શું થયું કે ત્યાં પાપનો સંચય થયો. અત્યારે ઘડીભર તને ભલે એમ માને એમ લાગે કે હું સુખી થઈ ગયો, પણ તું સુખી થઈ ગયો નથી. જ્ઞાનીની નજરે તું દુઃખી થઈ ગયો છો. એ પરિણામમાં વર્તમાનમાં તો દુઃખ છે ને એના ફળ આવશે, એ પણ આકરા આવશે ને એને તું સહન કરી શકીશ. એ નજર નથી, નાનીની એ નજર છે. એ એમ માને છે એકદમ હર્ષમાં અને આનંદમાં આવીને કે સુખી થઈ ગયા. આ કહે છે તને અંદરમાં પાપનો સંચય ભેગો થઈ ગયો, પાપ ભેગો થયો, પૈસો ભેગો થયો નહીં પણ તને પાપ ભેગો થયો. ત્યાં પાપનો સંચય થાય છે અને સ્વરૂપ લક્ષ્મી જાય છે. પાપના પરિણામ થતા અશુભ પ્રકૃતિના કર્મના દળિયા ભેગા થયા અને અંદરમાં આત્માના ગુણની હાનિથી ગુણ પ્રગટવામાં ઘણો દૂર ગયો. પરિણમનમાં ગુણનું પરિણમન ઘણું ઉલટું થયું. એ સ્વરૂપની સંપત્તિ નિશાની છે. એને એટલે એ જીવને પણ એ લક્ષ્મીથી કાંઈ લાભ નથી. તો આ સમીર દ્રષ્ટિનો વિચાર શું પ્રકાર લીધો છે બે બોલમાં, કે પહેલા બોલમાં સમીર દ્રષ્ટિએ એ વિચાર પોતા ઉપર ઉતાર્યો છે કે પૈસાના આવાગમનથી મારે શું શું લાભ ને શું નુકસાન. હવે એ જ પ્રકારે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને હોય છે એ પ્રત્યે સમીર દ્રષ્ટિનો શું વિચાર છે, પોતાના ઉદય સંબંધિત શું વિચાર છે અને બીજાના ઉદયને એ કઈ નજરે જોવે છે, એની નજર શું છે જ્ઞાનીની, એમ બે પ્રકારે વાત કરી છે. ઉદયના વ્યાખ્યાનની આ વિશેષતા બે પડખેથી સ્વ અને પર બંને પડખેથી વિષયને સ્પષ્ટ કરતા. ઘણું મંથન ઘણું ગોલન 24 કલાક બહારમાં મુનિ પણ નહોતું, પણ જેમ મુનિને જ્ઞાન ને ધ્યાન બે જ પ્રવૃત્તિ હોય એવી એમની પ્રવૃત્તિ હતી. સુમે દ્રષ્ટિ તો ગ્રસ્ત હોય તો ગ્રસ્તને યોગ્ય પ્રવૃત્તિ હોય, લોકો સમજી પણ ન શકે અને એને પણ દરકાર એ જાતની સમજાવવાની એટલી ન હોય, કેમ કે જાણે કે એ કાંઈ સમજણ કાંઈ લાદવાનો વિષય નથી, તે બીજા ઉપર પરાણે લગા લાગુ કરી શકાય. આપણું કામ આપણા ઘરમાં બેસીને આપણો ગોળ ચોરી ખાવ, એટલે એ પોતાના રસ્તે આવ્યા જાય છે, ગુપ્ત રીતે પોતાનું કામ કરે છે. પણ ગુરુદેવને તો પહેલા સ્થાનકવાસીમાં દીક્ષા લેવાની, એટલે ગ્રહસ્થી તો પહેલેથી માંડીને પછી વિચારો ફેર્યા તો પણ ગ્રહસ્થીનો વિચાર હતો નહીં, વૈરાગ ઘણો હતો પહેલેથી, તીવ્ર વૈરાગ. એટલે બહારમાં નિવૃત્તિ વાળું જીવન રહ્યું, ત્યાગી જેવું જીવન રહ્યું, જ્ઞાન ને ધ્યાન ઘણું મંથન. ખાતા હોય તો ખાતા ખાતા એ મંથન ચાલતું હોય એ આપણે નજરે જોયું. ખાતા ખાતા તો બોલે નહીં, કેમ કે બોલવું ને ખાવું એક સાથે બને નહીં. પણ જ્યાં હાથ મોઢું ધોવે અને લાકડી લઈને વાત શરૂ કરે એટલે ખ્યાલ આવે કે એમના વિચાર શું ચાલતા હતા.
બરાબર,
ઘણા ઊંડા ઊંડા મંથન માંથી આ બધા વ્યાખ્યાન ની અંદર બધા પડખા ખુલેલા છે. એટલે અંદરના ઘણા પરિશ્રમ થી આ બધી વાત બહાર આવેલી છે. એવું કોઈ માત્ર શાસ્ત્રો ને પુસ્તકો વાંચ્યા અને જાણી લીધું ને ધારણા કરી લીધી અને પછી બીજાને કહી દીધું કે ભાઈ આમ પણ હોય ને આમ પણ હોય ને આમ પણ હોય, એમ કોકનું ઉછીનું લીધેલું એમ અંદરથી અંદરના વિચાર અને મંથનથી વિષયને ખોલ્યો છે.
બરોબર,
આગળ પાછળ તો વિચાર મંથન ઘણું, પણ પ્રવચનના કાળમાં પણ એટલું જ વિચાર મંથન ચાલતું હોય ને એમાંથી નવા નવા ન્યાય નીકળે ત્યારે કોઈ વાર એમ કહેતા આ તો કોઈ દિવસ વિચારમાં નહીં આવેલું ને નહીં ધારેલું એવું નીકળી ગયું છે. નહીં ધારેલું ને નહીં વિચારેલું નીકળી ગયું છે. એટલે એ જ વખતે નવી સ્ફૂર્ણા થઈ હોય. શ્રુત જ્ઞાન પણ સમુદ્ર જેવું છે. એ શ્રુત જ્ઞાન નો સમુદ્ર અંદર થી જયારે ઉછે છે ત્યારે એમાં ઘણા રતન બહાર આવે છે. એ બધા રત્નો જેવો વિષય છે. એમ રત્ન કિંમતી છે એમ આ બધા પડખા બહુ કિંમતી છે. સમ્યક દ્રષ્ટિ પોતાને માટે તો વિચારે છે કે મને મળે ન મળે એથી કઈ લાભ નુકસાન નથી, પણ જગતના અજ્ઞાની જીવને સર્વસ્વ પણ મનાઈ જાય છે પૈસાની પ્રાપ્તિ થતા. અને એ જીવ પાપનો સંચય કરી બેસે છે ત્યારે કહે છે કે એની પણ સ્વરૂપ લક્ષ્મી લૂંટાણી છે. એ વિચારો ઘવાઈ ગયો, મરાઈ ગયો, લૂંટાઈ ગયો, કોને ખબર એનો ક્યારે વારો આવશે. આમ જીવે તો સાધુ થાય પૈસા વાળાના માખણ લગાવે. આપણા હવે આ વિચારો એ કેવી રીતે પ્રશંસા કરે. જે એમ જોતા હોય કે આ વિચારો પૈસા કમાઈને મરાઈ ગયો ને લૂંટાઈ ગયો એમ કેતા અમે બેઠા હોય ને બધા કરોડપતિ કે આ દુઃખના ડુંગરામાં તમે બધા દટાઈ ગયેલા એમ કે દુઃખી છો એમ કે પ્રશંસા કરવાનો તો પ્રશ્ન રહેતો નથી. કહે છે કે એને પણ એ લક્ષ્મી થી કાંઈ લાભ નથી. ભલે માને કે માને લાભ છે તો પણ જ્ઞાની જાણે છે એને ખરેખર લાભ નથી. એને બિચારે તો પોતાના માટે પાપ ભેગું કર્યું. લક્ષ્મી જે કાંઈ ભેગી થાય છે પૂર્વ કર્મના યોગે આવે છે એનો પૂરો ઉપયોગ તો કોઈ જીવ કરતો નથી. એનો પૂરો ભોગવતો કરવાનો સવાલ નથી. અધૂરો પણ કોઈ કરતો નથી. આ પરિસ્થિતિ અડધી પણ કરી અડધી તો ભોગવે અડધી રાખે કુટુંબ માટે. મેં મહેનત કરીને મેં પાપ કરીને આ બધું ભેગું કર્યું છે અડધી તો હું ભોગવીશ. સંપત્તિ અડધીમાં તમારો આખો કુટુંબનો વારો એમ નથી વારો આપે નથી. એને કાંઈ લાભ નથી. મિથ્યાત્મનો આશ્રય થાય છે એ જ મોટું નુકસાન છે. એને સર્વસ્વ માનીને એમાં સુખ બુદ્ધિ કરી ત્યાં મિથ્યાત્મનો આશ્રય થયો એના જેવું બીજું મોટું કાંઈ નુકસાન નથી. એ એકત્વ બુદ્ધિથી જે રસ લીધો છે અને એમાં એનો જે પુરુષાર્થ ગયો છે વેગ કર્યો છે એનાથી અધિકપણે વિરુદ્ધ દિશામાં આત્મામાં પુરુષાર્થ કરે ત્યારે એ પરિણામની અસર નીચેથી નીકળી શકે. નહીતર એ પરિણામના સંસ્કારમાંથી નીકળવું પણ મુશ્કેલ છે. માણસ એમ કહે છે આટલું મહિનાલભાઈ ઘણી વાર પ્રશ્ન કરે છે કે આટલું બધું સાંભળ્યા પછી કેમ આમ થાય છે કે ઊંધા સંસ્કારમાંથી જીવ નીકળતો નથી. તીવ્ર રસે કરીને જે ઊંધા સંસ્કાર એને આવ્યા છે અને રેડ્યા છે એને ટાળવા માટે એની વિરુદ્ધ દિશાના પરિણામમાં ઘણું જોર જોઈશે, ઘણું પુરુષાર્થ જોઈશે, ઘણું બળ જોશે ત્યારે એને એ સંસ્કાર ભૂસાઈને આત્માના સ્વરૂપ સંબંધીના નવા સંસ્કાર પડશે, અને ત્યારે એની ગતિ ફરશે. ત્યાં સુધી ગતિ ફરશે, ચાર ગતિ ઊભી છે. એથી એ જીવને પણ કઈ લાભ નથી, માને તો પણ નથી, ઉલટાનો મિથ્યાત્મનો આશ્રય થાય છે, એ બહુ મોટું નુકસાન છે. એ નુકસાનમાંથી નીકળતા એને બહુ વાર લાગશે. ગુરુદેવને આટલું જ્ઞાન ધ્યાનનું સાધન હતું, પણ હજી ચાર ભવે મોક્ષ છે, ચોથા ભવે મોક્ષ છે. અત્યારે મોટું જંકશન થયું બીજા દેવલોકનું, વૈમાનિક ત્રીજા સ્વર્ગમાં છે. સનતકુમાર બે સાગરોપમનું આયુષ ઓછામાં ઓછું છે, બધીને ચાર સાગરોપમનું આયુષ છે. ઓછામાં ઓછું બે ને વધુમાં વધુ ચાર. ત્યાંથી મનુષ્ય થશે, વળી શુભ વધશે. આગળ દશા ચાલુ છે એટલે શુભ વધી જાય, અશુભ ઘટી જાય. પછી પાછળ જે આવશે નવો ભાવ, જે 22 સાગરો ભાવ પાછળ જે દેવ ભાવ આવશે, એથી મોટું જંક્શન. આ શુભ પરિણામ પણ જગતમાં જીવને રોકે છે. એનો આપ બાવીસ સાગરો પછી મનુષ્ય થશે ત્યારે મોક્ષ માં જશે. તો બીજા સાધારણ જીવની જે સંસારમાં રીચા પચા પીડા છે એની શું ગતિ ને શું સ્થિતિ આ હિસાબ કિતાબ હોય. પોતાના પરિણામ થી પોતાનો મોક્ષ ક્યાં છે, કેટલો આગળ છે, આ હિસાબ મૂકવા જવો. એટલે એને કેટલું કરવું બાકી છે એમ જો ખબર પડે તો ચપટ કરે. કેટલું કામ બાકી છે એમ જો ખ્યાલ જાય તો કઈ ઉતાવળ થાય, અને નહીતર તો અંતોળિયામાં તણફનું ક્યાં જશે એનો કોઈ ભેદ નથી. એવી પરિસ્થિતિ છે. એટલે કહે છે કે મિથ્યાત્મનો આશ્રવ થાય એમ સંયોગમાં લાભ માનતા, એમ કેવું સંયોગમાં સુખ માનતા, મિથ્યાત્મનો આશ્રવ થાય એ જ મોટું નુકસાન છે, એ જ ઘણું નુકસાન છે. એના જેવડું બીજું કોઈ મોટું નુકસાન નથી. અજ્ઞાની જોવે છે કે મને બહુ લાભ થયો, લાખો રૂપિયા આવી ગયા. જ્ઞાની જોવે છે કે આને બિચારાને એટલું નુકસાન વધ્યું છે કે કીધી એનો એ સરખું કરશે, એનો કોઈ કાંઈ છેડો દેખાતો જે બહુ મોટી ખોટ થઈ હોય કે હવે ઊભા નહીં થઈએ, કે એમ કહે શકે ભાવ પાયમાલ થઈ ગયા છે હવે આ ઊભા થઈ શકશે, એવી દશા મિથ્યાત્મના વિષયમાં સંસારી. ધર્મી જીવને ઉઘડેલી પર્યાયની પણ રુચિ હોતી નથી. ધર્મી જીવની રુચિનો વિષય સ્પષ્ટ કરે છે કે સંયોગની, પૈસા વગેરે સંયોગની તો રુચિ નથી, એ પુણ્યના ફળ છે. પુણ્ય પરિણામની તો રુચિ નથી, એ ફળનું કારણ છે. પૂર્ણ પરિણામ અને પુણ્યના ફળ એ બંનેની તો રુચિ હોતી નથી, પણ જ્ઞાનની દશા ઉઘડે, જ્ઞાન ખીલતું જાય, નિર્મળ પવિત્ર સ્વરૂપના આશ્રયે જ્ઞાનની નિર્મળ પર્યાય ઉઘડતી જાય, ખીલતી જાય.
શુદ્ધ પર્યાય,
શુદ્ધ પર્યાય.
હા
જી, એવી ધર્મી જીવને જે નિર્મળ ઉઘડેલી પર્યાય છે એની પણ રૂચિ હતી. એક અપેક્ષાએ તો એ પ્રાપ્તિ થઈ છે. સ્વરૂપ તો અનાદિ અનંત જોવામાં આવે છે અંદરમાં. અવસ્થામાં શાંતિ ને અશાંતિની પ્રાપ્તિ થાય છે. ઉઘડેલી પર્યાયમાં શાંતિ ઉઘડે છે, સુખનો વિકાસ થાય છે, જ્ઞાનનો વિકાસ થાય છે. છતાં સ્વરૂપ જે પોતાનું છે, એનું જ્ઞાન છે, ત્યારે એની પર્યાયથી અનંતમાં ભાગે દેખાય છે. તેથી સ્વરૂપની મુખ્યતા અને રુચિ છોડીને એક સમયની પર્યાય, ઉઘડેલી પર્યાયની મુખ્યતાને રુચિ કરે એવું બનતું નથી. નિયમ એવો છે કે જે જેની રુચિ એની મુખ્યતા. જેમ કે આ મુખ્ય ગુણનો વિષય આપણે ચર્ચા કરીએ
છીએ
કે છદ્મસ્થના પરિણામમાં મુખ્ય ગુણનો પ્રકાર ઉભો થાય છે, અનિવાર્ય પરિસ્થિતિ છે. કોઈને કોઈ પદાર્થને અને ભાવને મુખ્ય કરે છે, બાકી બધું ગૌણ રહે છે. તો ત્યાંથી રુચિનો હિસાબ નીકળે છે. એમ કે આમ રુચિ પકડાતી નથી, એ સૂક્ષ્મ પરિણામ છે. સમય દ્રષ્ટિ પકડે છે, પણ મિથ્યા દ્રષ્ટિને તો રુચિ પકડાતી નથી. તો કે છે કે તારી મુખ્યતા ક્યાં છે એની તપાસ કર, તો એના ઉપરથી તારી રુચિ ક્યાં છે એનો પત્તો તને લાગી જશે. કેમ કે નિયમ એવો છે કે જેની રુચિ એની મુખ્યતા, અથવા જેની મુખ્યતા હોય તેની રુચિ હોય. તેથી અહીંયા એમ કે છે કે ધર્મીને પુણ્યને પુણ્યના ફળની તો રુચિ નથી, કેમ કે તે તો વિજાતીય તત્વ છે, આત્માની જાતિનું એ તત્વ નથી, અનાત્મ જાતિનું એ તત્વ છે. પણ ધર્મી જીવને જે ઉઘડેલી પર્યાય છે, વિકાસ પામેલી પર્યાય છે, કેમ કે એને સમયે સમયે નિર્જરા છે, સમય દ્રષ્ટિને સમયે સમયે નિર્જરા થાય છે, એટલે એની પર્યાય ખીલતી જાય છે. છતાં એની રુચિ હોતી નથી. રુચિ તો અંતર્મુખ સ્વભાવની જ છે, અને એ અંતર્મુખ સ્વભાવની રુચિ છે એ જ એને પર્યાયમાં વધુ વિકાસ થવાનું કારણ છે. પર્યાય એક એવું બદલતો અંશ છે, જીવનો પરિણમતો અવયવ છે, બદલતો અવયવ છે, કે જેમાં વૃદ્ધિ હાનિ થયા જ કરે. કાં તો વિકાસ થાય ને કાં તો મૂંઢાઈ છે, વિકાસ બિરાય. બહુ સારો વિચાર, સમજવા જેવો વિચાર એવો છે. મુમુક્ષુ જીવ દુનિયાદારીના વિષયથી થોડોક અળગો પડીને, થોડોક જુદો પડીને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આત્મતત્વના વિચારમાં આવે છે, પોતાના હિત અહિતના વિચારમાં આવે છે, પ્રયોજનના પરમાર્થ પરમાર્થના પ્રયોજનના વિચારમાં આવે છે, ત્યારે તે જીવ તેમાંથી આગળ વધીને ધર્મની પ્રાપ્તિ કરે, સમ્યક દર્શનાદિની પ્રાપ્તિ કરે, તેના પરિણામમાં થવા યોગ્ય સ્થિતિ છે. પણ જો એમ ન થયું તો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં હોવા છતાં એનું જ્ઞાન અને એની રુચિ ઉલટું કામ કરવા લાગે છે. કાં તો એ વિકાસ કરે ને કાં તો એ વિકાસ કરે, કાં તો લાભ કરે ને કાં તો નુકસાન કરે. આવો પ્રકાર સહેજ જ ઉત્પન્ન થાય, કેમ કે પરિણામ તો ચાલશે, માણસ ચાલે છે, જે દિશામાં ચાલે છે એ દિશામાં એ આગળ વધે છે. જો સ્વરૂપ પ્રત્યેની દિશામાં એનું એની ચાલ રહે પરિણામ, તો અવશ્ય સમ્યક દર્શન આદિ ધર્મને પામે જ પામે. જો એ ન પામે તો એની ચાલ કંઈક બીજી દિશામાં છે, એની રુચિ કંઈક વિપરીત બીજી દિશામાં છે ને એને નુકસાન થાય થાય ને તત્વજ્ઞાનનો સેવા, તત્વજ્ઞાનને તો છોડ્યું નથી, ધાર્મિક પ્રવૃત્તિને છોડી નથી. એ તત્વજ્ઞાન અને એ ધાર્મિક પ્રવૃત્તિમાં એની રુચિ ક્યાં છે એની એને ખબર નથી. અનાદિની જીવને પુણ્યની રુચિ છે, એ રુચિ છોડવાને બદલે એ રુચિ રહી ગઈ તો વૃદ્ધિ થઈ ગઈ, દ્રઢ થઈ ગઈ, એની એને ખબર રહેતી
નથી.
રુચિ છૂટાવા એને સ્વભાવની રુચિ કરવી. રુચિ તો અંતર્મુખ સ્વભાવની જ કરવી. રુચિ નો વિષય છે, બહુ મહત્વનો વિષય છે. મોક્ષ માર્ગ ની અંદર કોઈ પાયાની વાત હોય તો એ રુચિ ની છે. જો રુચિ ન ફરી તો તત્વજ્ઞાનની કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ ઉગતી રુચિને પોષે એની એને પોતાને ખબર ન પડે. એને એમ થાય કે હું ક્યાં બીજા પાપનો ધંધો કરું
છું,
નથી દુકાન માંડી કે નથી કારખાનું માંડ્યું, હું તો આ ધર્મનું કાર્ય કરું છું, એમ ન ચાલે. અંતર્મુખ સ્વભાવની રુચિ સિવાય રુચિ ક્યાંય કામ કરે છે કે નહીં એ વિષય જાગૃતિ એની અને તપાસ એની સતત રહેવી, નહીતર મોટું નુકસાન છે તે વાત એની સમજણમાં હોય તો જ એવી જાગૃતિ રહે, અને નહીતર લાભ નુકસાનનું કાંઈ ભાન નથી ને એમને ચાલ્યો. એના દ્રષ્ટાંતે આ વાત લીધી છે કે ધર્મી જીવને તો વિકસિત થયેલી ઉઘડેલી એટલે વિકાસ પામેલી જે પર્યાય છે તેની પણ એને રુચિ હોતી નથી, એની રુચિ એને થતી નથી, હોતી નથી, થતી નથી, અથવા કરતો પણ એમ વાત છે. જ્ઞાન નથી એમ નથી, ખ્યાલ નથી એમ નથી, બરાબર ખ્યાલ છે કે દશા વધતી ચાલે છે તો પણ મારું જે પરિપૂર્ણ સ્વરૂપ છે એટલી દશા ન થાય ત્યાં સુધી મને સંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી.
જય કૃપાળી કાંડ જય કૃપા.